એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી સફર પર નીકળીશું જ્યાં એક કવિ એક આખી નવી દુનિયાની પ્રશંસામાં મહાકાવ્ય લખવા જાય છે.
હા, પણ અંતે એ જ દુનિયાની મજાક ઉડાવતી એક વ્યંગ કવિતા લખીને પાછો ફરે છે
અને એ જ પ્રક્રિયામાં કદાચ એક સાચો કલાકાર બને છે. આ જ વિરોધાભાસી સફર જ્હોન બાર્થની ક્લાસિક નવલકથા ધ સોટવિડ ફેક્ટરના કેન્દ્રમાં છે.
બરાબર, 1960માં આવેલી આ નવલકથા જુઓ, કોઈ સામાન્ય ઐતિહાસિક વાર્તા નથી. એ વિશાળ છે, રમૂજી છે અને ખૂબ જ જટિલ પણ છે.
અને જ્હોન બાર્થ પોતે એ અમેરિકન ઉત્તર આધુનિક સાહિત્યના એક મોટા ગજાના લેખક ગણાય છે.
ચોક્કસ, અને આ નવલકથા મેટાફિક્શનનો એમ કહીએ તો એક ઉત્તમ નમૂનો છે.
મેટાફિક્શન, આ શબ્દ થોડો ભારે લાગે છે, એને જરા સરળ ભાષામાં સમજાવશો? મતલબ આ શું છે?
જરૂર, એમ સમજો કે તમે કોઈ ફિલ્મ જુઓ છો અને અચાનક હીરો કેમેરા સામે જોઈને સીધી તમારી સાથે વાત કરવા લાગે.
ઓ, જાણે એને ખબર છે કે એ એક ફિલ્મનું પાત્ર છે.
બસ એ જ, એ મેટાફિક્શન છે. વાર્તા પોતે જ જાણે છે કે એ એક વાર્તા છે. બાર્થે આ કામ, ખબર છે, 1960માં 800 પાનાની નવલકથામાં કર્યું હતું.
વાહ!
તે વાર્તા કહેતા કહેતા વાચકને યાદ અપાવે છે કે જુઓ, આ બધું કાલ્પનિક છે, આ એક ઘડેલી વાત છે.
એટલે ઇતિહાસ અને કલ્પના વચ્ચેની જે ભેદ રેખા છે એને જે ભૂસી નાખે છે.
બિલકુલ,
ખૂબ રસપ્રદ. તો ચાલો હવે વાર્તાના નાયકને મળીએ. એબેનેઝર કુક કોણ છે આ વ્યક્તિ?
એબેનેઝર લંડનમાં રહેતો એક યુવાન છે અને એણે પોતાના માટે બે જ ઓળખ નક્કી કરી છે.
કઈ બે?
કુંવારો અને કવિ. એની મુખ્ય સમસ્યા એ છે કે જીવનમાં કોઈ નિર્ણય લઈ જ નથી શકતો.
કેમ?
એની સામે એટલી બધી શક્યતાઓ છે કે ગૂંચવાઈ જાય છે, સ્થિર થઈ જાય છે. લેખક આના માટે એક અદ્ભુત શબ્દ વાપરે છે, કોસ્મોપ્સિસ.
કોસ્મોપ્સિસ એટલે કે અનંત શક્યતાઓ જોઈને જે લકવો મારી જાય એ સ્થિતિ. આ તો આજના જમાનાની સમસ્યા જેવું લાગે છે, ખરું ને?
હા, જેને આપણે એનાલિસિસ પેરાલિસિસ કહીએ છીએ. બસ એ જ.
બરાબર.
અને આ જ અવઢવમાંથી વાર્તા આગળ વધે છે. એક દિવસ આવેશમાં આવીને એ જાહેર કરે છે કે પોતે જીવનભર કુંવારો રહેશે,
જેથી એની કાવ્ય શક્તિ શુદ્ધ રહે.
હા, અને એની આ વિચિત્ર પ્રતિજ્ઞા મેરીલેન્ડ વસાહતના માલિક લોર્ડ બાલ્ટીમોરના કાને પડે છે.
અને એમને આમાં શું રસ પડ્યો?
લોર્ડ બાલ્ટીમોર એક રાજકારણી છે. એ એબેનેઝરના ભોળપણમાં એક તક જુએ છે. એને પોતાની વસાહત માટે એક પ્રચારક જોઈએ છે.
અચ્છા.
એટલે તે એબેનેઝરને મેરીલેન્ડના રાજકવિ તરીકે નિયુક્ત કરે છે. એનું કામ છે મેરીલેન્ડ જવું અને મેરીલેન્ડિયાર્ડ નામનું એક ભવ્ય મહાકાવ્ય લખવું,
જે એ નવી દુનિયાના ગુણગાન ગાય. અને એબેનેઝર, જેણે લંડન પણ નથી છોડ્યો, એ તો રોમાંચિત થઈ ગયો છે.
બિલકુલ.
તો એક તરફ આપણી પાસે આ આદર્શવાદી કવિ છે જે પોતાની ઓળખને એકદમ સ્થિર માને છે, અને બીજી તરફ વાર્તામાં એક એવું પાત્ર છે જે આનાથી બરાબર વિરુદ્ધ છે, હેનરી બર્લિંગેમ.
હા, હેનરી બર્લિંગેમ એબેનેઝરનો શિક્ષક છે, પણ કોઈ સામાન્ય શિક્ષક નહીં. એ એક ભેદી માણસ છે જે સતત વેશપલટો કરતો રહે છે. એનું માનવું છે કે માણસની કોઈ એક સ્થિર ઓળખ હોતી જ નથી. એ તો કહે છે, એક જ વસ્તુ બની રહેવું એક કેદી બનવા બરાબર છે.
ઓહો, એટલે ઓળખ તો એના માટે એક પોશાક જેવી છે, જરૂર પડે ત્યારે બદલી નાખવાની.
બરાબર. જ્યાં એબેનેઝર પોતાની સાચી જાત શોધવા માંગે છે, ત્યાં બર્લિંગેમ કહે છે કે એવી કોઈ વસ્તુ છે જ નહીં. આ જ વાર્તાનો મૂળભૂત વૈચારિક સંઘર્ષ છે.
અને બીજા બે પાત્રો પણ મહત્વના છે, ખરું ને?
ચોક્કસ. એક છે એની જોડિયા બહેન અન્ના, જે એકદમ વ્યવહારુ છે, અને બીજી છે જ્હોન ટોસ્ટ, લંડનની એક વેશ્યા,
જેને એબેનેઝર પોતાની પવિત્ર પ્રેરણા માની બેસે છે.
હા, એક દેવી. તે તેના આદર્શના પ્રેમમાં છે, એના શરીરના નહીં.
તો આ ચાર પાત્રોની ગૂંચવણ સાથે એબેનેઝર અમેરિકા જવા નીકળે છે. એની સફર કેવી રહે છે? જેવી એણે કલ્પના કરી હતી તેવી જ?
કલ્પના કરતા તદ્દન ઉલટી, એક દુઃસ્વપ્ન જેવી સાબિત થાય છે.
શું થાય છે?
એ જે જહાજમાં છે એનું નામ પુસાઇડન છે, અને એના પર ચાંચિયાઓ હુમલો કરે છે, ભયંકર તોફાન આવે છે, બળવો પણ થાય છે.
બાપ રે!
આ બધી અંધાધૂંધીમાં એબેનેઝર પોતાનો બધો સામાન, પૈસા, રાજકવિ તરીકેનો અધિકારપત્ર, બધું જ ગુમાવી દે છે.
એટલે મેરીલેન્ડ પહોંચે છે ત્યારે એની પાસે કશું જ નથી હોતું, ખાલી હાથે.
બિલકુલ. એના શરીર પરના કપડાં સિવાય કશું જ નહીં. જે અમેરિકાને એ પવિત્ર સ્વર્ગ માનતો હતો ત્યાં એનો પહેલો અનુભવ સંપૂર્ણ લાચારીનો છે.
તો એનો આદર્શવાદ તો અમેરિકા પહોંચ્યા પહેલા દરિયામાં ડૂબી ગયો.
હા, અહીંથી જ ભ્રમ અને વાસ્તવિકતાનો ખરો સંઘર્ષ શરૂ થાય છે.
અને મેરીલેન્ડની વાસ્તવિકતા એના ભ્રમ કરતે કેટલી અલગ છે.
જમીન આસમાનનો ફરક. એને ખબર પડે છે કે એની પારિવારિક જાગીર માલ્ડિન કોઈ ભવ્ય અવેલી નથી, પણ
શું
એ એક અફીણનું ધામ અને વેશ્યાલય છે.
શું વાત કરો છો.
હા, અને આખી વસાહત રાજકીય ષડયંત્રો અને ધાર્મિક ઝઘડાઓથી સડી રહી છે, અને એબેનેઝર પોતાના ભોળપણમાં આ બધાની વચ્ચે એક મહરૂ બનીને ફસાઈ જાય છે.
આ તો અત્યંત વ્યંગાત્મક છે. જે શુદ્ધતાનો પૂજારી છે એને જ દુનિયાની સૌથી ભ્રષ્ટ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો. અને પેલો બર્લિંગેમ ક્યાં છે?
બર્લિંગેમ પડછાયાની જેમ આસપાસ જ છે, પણ અલગ અલગ રૂપે. ક્યારેક ફ્રેન્ચ જાસૂસ બનીને, તો ક્યારેક આદિવાસીઓનો મુખિયો બનીને. તે એબેનેઝરને બચાવે પણ છે અને ગૂંચવે પણ છે. એ સતત એને શીખડવા માંગે છે કે દુનિયામાં ટકવા માટે ઓળખને વહેતી રાખવી પડે છે.
આ નવલકથા મેં સાંભળ્યું છે કે ઇતિહાસના સ્વરૂપ પર પણ સવાલ ઉઠાવે છે. એમાં કેપ્ટન જ્હોન સ્મિથની ડાયરીઓનો પણ ઉલ્લેખ છે ને?
હા, અને આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. વાર્તામાં જ્હોન સ્મિથની એક ગુપ્ત ડાયરીની શોધ ચાલે છે, પણ પછી ખબર પડે છે કે એવી તો ઘણી નકલી ડાયરીઓ બજારમાં ફરે છે.
આના દ્વારા બાર્થ શું કહેવા માંગે છે?
એ જ કે જેને આપણે ઇતિહાસ કહીએ છીએ એ કોઈ નક્કર સત્ય નથી, એ પણ એક લખાયેલી વાર્તા છે, એક દૃષ્ટિકોણ છે.
એટલે જેમ વ્યક્તિની કોઈ એક સાચી ઓળખ નથી, તેમ ઇતિહાસનું પણ કોઈ એક સાચું સ્વરૂપ નથી. વાહ,
બધું જ અર્થઘટન પર નિર્ભર છે.
તો આ બધી અરાજકતાનો અંત કેવી રીતે આવે છે? એબેનેઝરનું શું થાય છે?
વાર્તાની પરાકાષ્ઠા ત્યારે આરે છે જ્યારે બધા રહસ્યો ખુલે છે. બર્લિંગેમ પોતાની સાચી ઓળખ શોધી કાઢે છે, પણ એબેનેઝરનું પતન ચરમસીમાએ પહોંચે છે.
કેવી રીતે?
એક અત્યંત ગૂંચવણ ભરી અને હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં તે પોતાનું કૌમાર્ય ગુમાવે છે.
ઓ,
પણ જે ક્ષણને એ પવિત્ર માનતો હતો એ ક્ષણ એને કોઈ જ્ઞાન કે આનંદ નથી આપતી. એ ઘટના શરમ, મૂંઝવણ અને અપરાધભાવથી ભરેલી હોય છે.
એની શુદ્ધતાની આખી ઇમારત એક ઝાટકે તૂટી પડે છે.
બિલકુલ, અને અંતિમ ફટકો ત્યારે પડે છે જ્યારે તે ફરીથી જ્હોન ટોસ્ટને મળે છે,
એની પ્રેરણાને.
હા, પણ હવે તે એની કલ્પનાની દેવી નથી રહી. તે બીમાર છે, સિફિલિસથી પીડાઈ રહી છે અને મૃત્યુની નજીક છે.
આ તો ખૂબ દુઃખદ છે. તો એબેનેઝર શું કરે છે?
તે એક એવો નિર્ણય લે છે જે તેના જૂના સ્વભાવથી તદ્દન વિપરીત છે. તે પ્રેમથી નહીં, પણ જવાબદારી અને દયાની ભાવનાથી જ્હોન સાથે લગ્ન કરે છે.
આ એના ભોળા આદર્શવાદનો અંત છે.
સત્તાવાર અંત. બાર્થ અહીં સ્પષ્ટ કહે છે કે નિર્દોષતા એ વાસ્તવમાં અજ્ઞાનતાનું જ બીજું નામ છે. એક કાચનો કિલ્લો છે જે વાસ્તવિકતાના પહેલા પથ્થરથી જ તૂટી જાય છે.
તો હવે તેણે બધું જ ગુમાવી દીધું છે, નિર્દોષતા, સંપત્તિ, સ્વપ્ન. તો શું તે એક હારેલો માણસ છે?
અહીં જ આ નવલકથાનો સૌથી મોટો વ્યંગ રહેલો છે. બધું ગુમાવીને જ એબેનેઝર સાચા અર્થમાં મુક્ત થાય છે.
કેવી રીતે?
તે ભવ્ય મેરીલેન્ડિયર્ડ લખવાનો વિચાર કાયમ માટે છોડી દે છે, કારણ કે જે મેરીલેન્ડની એ પ્રશંસા કરવા માંગતો હતો તેવું મેરીલેન્ડ તો ક્યારેય હતું જ નહીં.
એ તો માત્ર એક ભ્રમ હતો.
તો પછી તે શું લખે છે?
તે પોતાની સાચી કૃતિ લખે છે, ધ સોટ વીડ ફેક્ટર નામની એક કડવી, રમૂજી અને વ્યંગ્યાત્મક કવિતા.
જે મેરીલેન્ડની પ્રશંસા નથી કરતી,
પણ ત્યાંના લોભ, દંભ અને ક્રૂરતાની આકરી ટીકા કરે છે.
વાહ, એટલે પોતાના ભવ્ય ઉદ્દેશ્યમાં નિષ્ફળ જઈને તે આખરે એક સાચો કવિ બન્યો.
બરાબર. જ્યારે તે એક આદર્શની પૂજા કરવાનું છોડીને કડવી વાસ્તવિકતાનો ઈમાનદારીથી સામનો કરે છે, ત્યારે તેને પોતાનો સાચો અવાજ મળે છે. અને નવલકથાના અંતે એનું શું થાય છે?
એ એક શાંત, સામાન્ય જીવન જીવે છે. એક એવો માણસ જેણે મહત્વાકાંક્ષાઓ છોડી દીધી છે, પણ દુનિયાની અપૂર્ણતા સાથે સમાધાન કરી લીધું છે.
આ વાર્તા શીખવે છે કે સાચું જ્ઞાન ભવ્ય આદર્શોના મહેલ બાંધવામાં નથી, પણ જીવનની અસ્તવ્યસ્ત અને અપૂર્ણ વાસ્તવિકતાની ધૂળને સ્વીકારવામાં છે.
અને કદાચ આપણો સૌથી સાચો અવાજ સંપૂર્ણતાના ગુણગાન ગાવાથી નહીં, પણ અપૂર્ણતાની સામે ઈમાનદારીથી ઊભા રહેવાથી જ જન્મે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.